તારીખ 8/3/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 336 અને 337 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 255. કોઈ કર્મ ન ઉદય મારી અંદર માં પ્રવેશ કરતો નથી. અનંત ભાવ કર્યા એમ કહેવાય છે કે નાયક ભાવની અપેક્ષા એ તો કર્યા જ નથી, એક પણ ભાવ કર્યો અત્યારનો ભાવ પણ નથી. વર્તમાન ભાવ એ પણ કર્મ નો વિપાક છે. ખરેખર એ વિપાક વખતે નાયક ભાવ ચલિત થતો નથી. ચૈતન્ય પરમેશ્વર પણ એમ જ રહે છે, પોતાના ઐશ્વર્યને ક્યારે પણ એ ખોટો નથી. એવું પોતે છે એની ભાવનામાં, એના જ્ઞાન ભાવમાં અવસ્થા રહે ત્યારે તે અવસ્થામાં દુઃખ ન થાય. વસ્તુને એની અપેક્ષા નથી, વસ્તુને એટલે મને એની અપેક્ષા. તરીકે જોવામાં આવે છે, ત્યારે અવસ્થાને પરતત્વ તરીકે સ્વયં કાર્ય કરતો અંગ જોવામાં આવે છે. જ્યારે અવસ્થામાં એકત્વ સ્વપણું થઈ જાય છે ત્યારે જ્ઞાયક ભાવ પર તરીકે જાય છે. શબ્દ એમ આવે કે મારો જ્ઞાયક ભાવ આવો, મારો જ્ઞાયક ભાવ આવો, મારે મારા જ્ઞાયક ભાવમાં એકાગ્રતા કરવી છે, મારે મારા જ્ઞાયક ભાવનું સતા જ્ઞાન કરવું છે. પોતે જુદો જ્ઞાયક ભાવ જેમાં સતા કરવું છે, એનો આશ્રય કરવો છે, ફર્યા એમાં એકત્વ ભાવમાં જ્ઞાયક ભાવમાં એકત્વ થતા પર્યાયનું જીવન પરિણમન છે એવું બરાબર અનુભવ ગોચર થાય છે. તો પણ હું પણ તો જ્ઞાયક ભાવમાં જાય છે. અનુભવ ભલે પર્યાયનો પર્યાયમાં થાય છે તો પણ હું પણ તો જ્ઞાયક ભાવમાં જ એ પર્યાય પર્યાયમાં એ ભાવ થાય છે. પરિણામ તો પર્યાય ભાવ સાધક અવસ્થામાં થોડો ઉલટી બાજુ જાય, કર્મના ઉદય બાજુ જાય અને થોડો પોતાની બાજુ આવે તો પણ એ જ્ઞાનનો વિષય છે, જાણવા માત્રનો વિષય છે. એમાં ફેરફાર કરવાની બુદ્ધિ પોતે જે છે એ છે. અનંત જ્ઞાન ને અનંત આનંદથી પોતે ભરપૂર છે અત્યારે અને સદા સર્વદા, એમાં કોઈ વિચલિત પણ થતું નથી. અને એક સમયને પર્યાયથી માંડીને બહારના કોઈ પણ ઉદયમાં ફેરફાર કરવાનો મારો અધિકાર નથી, મારું એ કાર્ય નથી, મારું એ કર્તવ્ય નથી, મારું મારી ફરજ નથી, મારો ધર્મ પણ નથી. પછી ઉપાધિ થવાનો પ્રશ્ન રહેતો, જ્યાં કાંઈ કરવું છે ત્યાં ઉપાધિ છે, જ્યાં કર્મો કરાવવાનો પ્રશ્ન નથી સ્વરૂપે કરીને પોતે જ્યાં કૃતકૃત્ય છે અને સ્વરૂપે કરીને પોતે નિરુપાધિક સ્વરૂપે છે, પછી ઉપાધિનો કોઈ પ્રવેશ થઈ શકતો નથી. ઉપાધિનો પ્રવેશ તો થઈ શકતો નથી, ઉપાધિની એમાં ગંધ પણ આવી શકતી નથી. એવો અવિચલિત છે, ચડતો નથી એટલે એવો અવિચલિત પોતે છે, પોતાના સ્વરૂપે છે, સદાય છે. કોઈ રીતે પૂરો કરી શકા કહી શકા તો કોઈ કરી શકા ન. જેમ કાદવમાં કમળ નિર્લેપ રહે છે કેટલા કાળે લીપાય, જ્યારથી કમળ ઉત્પન્ન થાય અને એ કમળનું જેટલું આયુષ હોય એટલો કાળ પૂરેપૂરો એ કાદવમાં જ રહે. બીજે ક્યાંય ઉત્પન્ન થાય બીજું એને વાવે કુંડામાં વાવે તો કમળ નદીમાં સરોવર ઉત્પન્ન કાલે પણ મેલી માટી અંકે જાય તે અંકે જેનો આદમના જન્મ જ્યાં સુધી એનું આયુષ હોય ત્યાં સુધી કાદુ મારે ત્યારે પણ એમાં દુર્ગંધ ના આવે ત્યારે પણ એને પાણી ન અડે પાણીથી ઊંધું ન થાય ત્યારે પણ એ લેપાઈ કાદુ વાળું થાય કેમ કે સ્વભાવે કરી છે જેમ કાદુમાં કોણ નિર્લેપ રહે છે તેમ ચૈતન્ય પણ ગમે તે કર્મ સંયોગમાં નિર્લેપ રહે છે એવું ચૈતન્યનું સામર્થ્ય છે એવું જ્ઞાન સ્વરૂપ છે ગમે તે કર્મ સંયોગમાં અનંત કાળ સુધી નિબોધમાં રહ્યો ચૈતન્ય સ્વરૂપ પોતાનું નિર્લેપ રહ્યો શ્રી ગુરુ આવું પોતાનું સ્વરૂપ બતાવીને એમ કહે છે કે તમે આનંદો તમારા આનંદમાં તમારા જ્ઞાન ભાવમાં ક્યાંય ઓળખા પણ આવી તમે અંબંધ તમારી ગુણ સંપત્તિથી ગુણ વૈભવથી પૂરેપૂરા પ્રભુ છો ક્યાંય પણ ઉણપ અને ઓછપ તમારામાં છે નહીં કે થાય એવું છે અનંતકાળ નિબોધમાં રહ્યા તો પણ તમે જેવા ને તેવા છો ત્યારે તમે ધ્યાન આનંદ તમને થાય ત્યારે આવું છે ખરેખર આવું છે કાંઈ થયું નથી અપરાધ કરે તો દંડ થાય એમ કે છે એટલો દંડ થાય એટલું નુકસાન થાય એમ કે પણ એ જ્ઞાય ભાવમાં અવસ્થા પર્યંત એ બધો હિસાબ કિતાબ લાગે છે સુખ અને દુઃખનો શાંતિ અને અશાંતિનો બધો હિસાબ કિતાબ અવસ્થા પર્યંત ભાવને વિશે ન તો અપરાધનું કરવા પણ છે કે ન તો અપરાધના ફળનું ભોગવવા પણ છે કેમ નારકીમાં દુઃખ નથી લાગતું તો પોતે ભોગવતો નથી માટે લાગતો જે નાયક ભાવ સ્વરૂપે છે એ સ્વરૂપમાં ચાલ્યો જાય એને ભોગવવા કરવા જીવની અવસ્થા મંડાઈ ગઈ જીવ મંડાઈ ગયો સ્વરૂપે કરી એકેન્દ્રિય બેન્દ્રિય ત્રણેન્દ્રિય ચારેન્દ્રિય ક્યાં કોઈ પણ વિભાગમાં નારકીમાં અસંખ્ય વાર એને કાયપો શરીરના ટુકડા ટુકડા કર્યા આત્માના જ્ઞાયક ભાવને રડી શકે દ્રષ્ટિના શરીરને કાપી પોતાના અનુભવમાં એમ રહે છે આમ મારાથી વાત થાય જ્યાં હું છું ત્યાં આવું કાંઈ નથી જ્યાં બધી આ ધાંધલ ધમાલ છે ત્યાં હું બિલકુલ નથી ખસી ગયો એટલે ખસી ગયો ત્યાંથી એને પછી કોઈ વિપાક લાગુ પડતો જબરજસ્ત ચમત્કારી ભરેલ છે એટલું સામર્થ્ય કે કોઈ પણ પ્રકારે એમાં ક્યાંય ફેરફાર થાય નહીં સારો લાગે શક્તિ આવે નહીં કાંઈ થાય નહીં અનાદિ અનંત એમને મતલબ એવું એવું કોઈ પણ પ્રકારે એના સામર્થ્યમાં ફેરફાર થાય અનંત સામર્થ્ય એક એક ગુણનું અનંત એવા અનંત ગુણના અનંત સામર્થમાં કોઈ પણ પ્રકારનો જરા પણ ફેરફાર થાય એ અનંતમાં ભાગે પણ ફેરફાર થાય એવો હું છું એમ આવે છે એમ ભવન ફરી જાય છે વસ્તુને તો પરિણામ આમ ફરે જાણે કાંઈ છે પોતાને તો વસ્તુ નહીં એટલે પોતાને તો કાંઈ નહીં છે અદભુત શાશ્વત તત્વ છે. જોકે મારે કાપે છે ત્યારે પણ જાણે છે કે અવિનાશી તત્વ છે, અવિનાશી તત્વ છે. મારો વિનાશ કરવા, મારું અસ્તિત્વ મટાડવા કોઈ જગતમાં સમર્થ નથી. નાયક ભાવમાં શું થાય છે? પ્રકૃતિગત રીતે પણ મેળ ખાતી નથી, પ્રકારાંતર વાળી છે. પણ જેનો પ્રકાર નાયક સ્વભાવ સદૃશ છે અને જે નાયક ભાવમાં લીન છે, નાયક ભાવમાં જે લીન છે, સિદ્ધ અવસ્થા પણ એક સમયનો વેશ છે, નાયક ભાવની એક વેશ છે. કેમ વેશ કીધો? નાયક ભાવ નિત્ય સ્વભાવે છે અને આ અનિત્ય સ્વભાવ એક શુદ્ધ અવસ્થા છે. અનિત્ય સ્વભાવે છે નાયક ભાવ, નિત્ય સ્વભાવ પરસ્પર બેના વિરુદ્ધ ભાવ છે, વિરુદ્ધ સ્વભાવ છે. નિત્ય અને અનિત્ય બંનેમાં વિરુદ્ધ સ્વભાવ છે. એક સ્વભાવ ચૈતન્ય પરમેશ્વરના મહિમા એટલા ભાવ વિભોર થઈને એ મહિમા સાંભળવાનો જો ખરેખર લાવો જેને કહેવામાં આવે તો આ વસ્તુ સાંભળવાની છે. આખા પ્રવચન માત્ર સાંભળવા જેવી વાત છે. એવો સ્વરૂપ ધીરે ધીરે ઠરી ઠરીને આશ્ચર્ય કરતા રહે આ સ્વરૂપ એવું સ્વરૂપ એવું સ્વરૂપ કોઈ રીતે કોઈ જોવા લઈ જાય. હજારો વ્યાખ્યાનોનો એક રેકોર્ડ છે કે કોઈ વ્યાખ્યાનોમાં આત્મસ્વરૂપનો મહિમા ન આવ્યો હોય એવી વ્યાખ્યા. કે વ્યાખ્યાનો પ્રારંભ જ ત્યાંથી કરતા, એટલે તો ચેતનનો મહિમા કરવા માટે વ્યાખ્યાન કરતા હોય એવું લાગે. આત્મા એમ કે નહીં, આત્માના મહિમામાં રોકાઈ જાય છે. ભલે શબ્દ તો એટલો બોલે, બીજા ભલે વિશેષણો ન લગાડે પછી લગાડે, અહીંયાથી શરૂ કરે કે આત્મા એમ કે ત્યાં એમાં એકદમ મહેમામાં આવી જાય. ન સમજે એને એમ લાગે કે આવું બોલવાની પદ્ધતિ કે ટેવ છે એમને, એમ નથી પણ ઉપયોગે નથી. યોગ છે જે બોલે છે એમાં યોગ છે, એમને પ્રલાપ કરે છે. દ્રવ્યને ગ્રહણ કરતા શુદ્ધતા પ્રગટે, આવું જે નાયક ભાવ સ્વરૂપ આત્મદ્રવ્ય છે એને ગ્રહણ કરતા, એટલે તે સ્વરૂપે પોતાનો અનુભવ કરતા, ગ્રહણ કરતા તે સ્વરૂપે પોતાનો અનુભવ કરતા, તે સ્વરૂપે પોતાની હયાતીને વેદતા, તે સ્વરૂપે પોતાની મોજુદગીને વેદતા અનુભવતા, અશુદ્ધતાની શક્તિ બંધ થાય છે અને અવસ્થા મલિનતા વગર નિશ્ચિત પ્રગટ થાય છે. મલિનતા વિનાની અવસ્થા તો સમય સમયે પ્રગટે છે, પણ જે અશુદ્ધતાની પરંપરા હતી એ બંધ થાય છે અને શુદ્ધતાની પરંપરા પ્રગટ થાય છે. દ્રવ્યને ગ્રહણ કરતા શુદ્ધતા પ્રગટે, ચારિત્ર દશા પ્રગટે, તો પણ જ્ઞાની તે પર્યાયોમાં રોકાતા નથી. જો કે જ્ઞાની ત્યારે છે કે જ્યારે તે એક સમયની પર્યાયના એકત્વનો ત્યાગ કરે છે, ત્યારે અનાદિથી જીવ પર્યાય મૂળ છે. પર્યાય મૂળ હોવાથી તે અજ્ઞાની અને પર સમય છે. અજ્ઞાની કહો કે પર સમય કહો કે જૈન મતની બાર કહો, એમાં મતનો સ્વાદ કહો. જ્ઞાની એમ કહે છે કે હું જ્ઞાયક ભાવ છું એવો મારો મત છે. અજ્ઞાની એમ કહે છે કે આ એક સમયની અવસ્થા વેદાય છે એવો હું છું એવો મારો મત. ભગવાન કહે છે કે આ જૈન મતિ છે અને આ એક સમયની પર્યાયમાં અહંકાર કરનાર બૌદ્ધ મતિ છે. અત્યારના પ્રચલિત મતમાં બૌદ્ધ મત કેમ કે પર્યાય અંગને માને છે. વસ્તુ સ્થિતિ એવી છે કે જીવ ક્યાં તો નાયક ભાવમાં એકત્વ કરે, કાં તો જીવ એક સ્થિતિ પર્યાયમાં નાયક ભાવમાં પણ એકત્વ કરે અને પર્યાયમાં પણ એકત્વ કરે, એવું બનતું છે. બે જગ્યાએ એકત્વ થઈ શકે કેમ કે વિરુદ્ધ સ્વભાવ છે, નિત્ય અને અનિત્ય એવો
સ્વભાવ,
વિરુદ્ધ સ્વભાવ પણ હોવાને લીધે બે જગ્યાએ એકત્વ. એક સમયની પર્યાય અસ્થિર ભાવ છે, અસ્થિર ભાવમાં એકત્વ કરીને સ્થાયી પણ કેવી રીતે અનુભવ કરશે, પોતાનું સ્થાયિત્વ કેવી રીતે અનુભવ કરશે? એક સમયની પર્યાય છે, એના ઉપર દ્રષ્ટિ છે, એ તો અસ્થિર દ્રષ્ટિ. એ તો અસ્થિર રહે જેની જે દ્રષ્ટિના આશ્રયભૂત વિષય અસ્થિર છે, એમાંથી પોતે સ્થિરતા કેવી રીતે પ્રાપ્ત કરશે? પાછો પોતે સ્થિર સ્વભાવે હોવાથી બધે સ્થિરતા માગે છે, એને ક્યાંય અસ્થિરતા જોતી નથી. શરીર નાશ થાય એને ગમતું નથી, કાયમ રહે, સ્થિર રહે. મકાન નાશ પામે એવું ગમતું નથી, પાયો નાખે તો કે ચાંદીના પાયે મકાન બનાવો, શું કે પછી ભલે ચાંદીની કટકી નાખી હોય તો પણ કે ચાંદીના પાયે મકાન બનાવો, કેમ કે કોઈ બી પડવું જોઈએ, આવડી લેતો પણ ટકાવ જોઈએ છે, પકડું લેતો પણ ટકાવ જોઈએ છે, ઘણાના દાગીના ઉતરવા કાઠ ખાતું કાઠ ખાય, બધે એને સ્થિરતા જોઈએ છે. કેમ કે પોતે સ્વભાવે કરીને નીચે કોઈ અનિત્યતા એને જોઈતી નથી, પણ પર્યાયની એક સમયની અનિત્યતાને છોડતો નથી, ત્યાં સુધી દુઃખી થાય છે. જ્ઞાન દશામાં એવી પરિસ્થિતિ પલટાણી છે કે પોતાના નિત્ય સ્વભાવને ગ્રહણ કરતા, નિત્ય સ્વરૂપે પોતાનો અનુભવ કરતા, અવસ્થામાં શુદ્ધતા, ચારિત્ર દશા.
વસ્તુ સ્થિતિ એવી છે નહીં,
ઈશ્વરે કોઈને આપ્યું છે કે ઈશ્વર કોઈને લઈ લે છે, એવું કાંઈ ઈશ્વરને કરવાની જરૂર નથી. એવું કોઈ ઈશ્વર એવું કરતા નથી, પ્રસંગ કરે ત્યારે થતી નથી, કેમ કે એવી કોઈ નક્કર વસ્તુ સ્થિતિ નથી. વાસ્તવિકતા તો એવી છે, એની કલ્પનાનો આધાર લીધો, કલ્પના તો પોપર છે. પછી જ્યારે પ્રસંગો બને છે ત્યારે ઈશ્વરને પણ તને દયા એનું આવી એમ કે શું કે માંડ્યા છે કે ઈશ્વર અને આવું કેમ નિર્દય છે એમ કે ભાઈ એને કાંઈ દયા કરી નથી, એને નિર્દય ઓલી જે બધું ઉપર્યું એ બધું વિભિન્ન પ્રકારની યુક્તિ પ્રયુક્ત કરે. જળ ચૈતન્યની ભિન્નતા છે જૈન સંપ્રદાય અને જૈનમાં દિગંબર સિવાય ક્યાંય કારણ આચાર્ય અને અહીંયા તો ઓળી એથી વાત છે. આગળ પર પદાર્થના સાથે એકત્વ તોડવા માટે આ મૂળમાં થયેલી ટીકા પછી જે પર્યાય એકત્વ કરે છે અને પર્યાય એકત્વ છોડે છે કે હું તો એની સાથે હું એકત્વ છું. વિજ્ઞાન ક્યાં સુધી હું આગળ વધેલું છું તે વિજ્ઞાન કે જે પર્યાય એકત્વ કરે છે અને જે પર્યાય એકત્વ છોડે છે એ બધી રમત જે પર્યાયમાં થાય છે એનો મૂળ ઉપાય શું, ગરબડ થાય છે એનો ઉપાય શું, પર્યાયનું એકત્વ છોડી દઉં એનો ઉપાય છે. વાત મૂળમાંથી કાપી છે એટલે ફરીને એકત્વ થવાનો સંયોગો સાથે તો એકત્વ થવાનો પ્રશ્ન જ એમ કોઈ ધમાલ ન થાય તો આગળ શું કેવું કરી નાખે. બે બાજુ પૃથ્વી લાકડા આવી એક એક એવી લાવી કે એક સાથે બે પણ ના આવે તોફાન થાય જ નહીં, કેમ કે મૂળ માટે જે સંયોગ સાથે તોફાન કરનાર છે એની સાથે વસ્તુ સ્થિતિના આધારે અસાધારણ કાર્ય પદ્ધતિ રચિત કરી. જ્ઞાની તે પર્યાયોમાં રોકાતા નથી, ધાર્યું ન થાય એટલે સમજાય, કાં સમાધાન થાય એમને સમજાય, કાં અનેક પ્રકારના કષાયની તીવ્રતા થતા આકુલતા વધી જાય એટલે સમજાય. Thank you. માંગે તો પણ રોકાઈ શકે એવું નથી. પર્યાય કે ચક્કર મેં માથા દોગે તો માથા ફૂટ જાયગા. માથાની તડફડાટી બોલે એમ મોંપડાની તડફડાટી બોલે, ક્યાંય હું પણ થઈ શકતો નથી. જીભને ક્યાંય ચેન પડતો નથી, જીભને ક્યાંય ચેન પડતો નથી, તો પોતે ખરીને થામ થઈ શકતો. એને થવું છે ખરીને થામ, ક્યાંક શાંતિ જોઈએ છે ગમે તે કરીને, પણ એને શાંતિ જોઈએ છે. એ સમયની પર્યાયમાં માથું નાખે છે. ત્યાંથી શાંતિ ન મળી શકે ત્યાં હું પણ કરવા જાય છે. શાંતિ કરવાને માટે અશાંતિ અહીંયા તો કહે છે આત્મદ્રવ્યમાં હું પડ્યું છે. આત્મદ્રવ્યની અંદર એટલો બધો હું વૈભવ પડ્યો છે, એટલો બધો માલ પડ્યો છે, એટલા ચેતન રત્નો પડ્યા છે. જળ રત્નો નહીં પણ એટલા ચેતનના રત્નો, ચેતન સ્વરૂપે રત્નો, એટલે ચેતન રત્ન છે. એટલા ચેતન રત્નો પડ્યા છે, ઘણો ભર્યો છે. કેટલું ભર્યું છે? અનંતો ભર્યો છે. અનંતા ચેતન આત્મદ્રવ્યમાં ઘણું પડ્યું છે, અનંતું ભર્યું છે. તેથી ત્યાં ઘણું પડ્યું છે, તેથી પોતામાં ઘણું ભર્યું છે, તેથી આત્મદ્રવ્ય પરથી જ્ઞાનીની દ્રષ્ટિ. પર્યાયમાં કાંઈ માલ નથી અને અહીંયા ઘણું પડ્યું છે, સીધી વાત છે. પછી ક્યાંથી થશે? માખીને એટલી અક્કલ છે કે ફટકડીના ગાંગડા ઉપર બેસતી નથી ને હાકરના ગાંગડા ઉપરથી ઉડતી નથી. ઉડાડે તો ફરી બેસે એક સેકન્ડમાં, પણ મારો તો ઝાપડને ચૂકાવીને બેહે. પછી ઝાપડને કેમ ચૂકાવી એને આવડે છે? એટલો છોછું તો હજી સમની પંચેન્દ્રિય નથી, તો છે તારિન્દ્રિય છે. તારિન્દ્રિયમાં આટલો છોછું છે, ફટકડાના નાગરા ફટકડી એવું ભાઈ એકસરખા લાગે. આકર મેલી હોય તો એના ઉપર બેન, ફટકડીનો ઉજળો ગાંગડો સફેદ હોય તો એના ઉપર. આત્મદ્રવ્યમાં અનંત આનંદ, અનંત શાંતિ, અનંત અનંત સુખ, કેટલું પણ છે તેનો કોઈ હદ નહીં. કેટલું જોવા જાય એનું સ્વરૂપ જેવું છે એવું સ્વરૂપ જોવા જાય તો જોનાર છે એને સમજી જાય. એકનું પર્યા વિનાનું, માપ વિનાનું સરખું પીડ્યું છે. પછી બીજે ક્યાં રોકાય? આવી ચીજ હોય તો બીજે રોકાવાનો પ્રશ્ન ક્યાં ઉભો? બીજે પછી જ્ઞાની રોકાતા, બીજે નથી રોકાતા એનું નામ જ્ઞાની. આવા સ્વરૂપમાં રોકાય છે તેમ તેમ આત્મદ્રવ્ય ઘણું, આત્મદ્રવ્યમાં ઘણું પડ્યું છે, ઘણું ભર્યું છે, તે આત્મદ્રવ્ય ઉપરથી જ્ઞાની દ્રષ્ટિ નથી. પાછું એ પોતાનું સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ પોતાના સ્વરૂપે ભાસે છે. પોતાનું સ્વરૂપ પોતાના સ્વરૂપે ભાસે, સહજ પ્રત્યક્ષ સ્વરૂપે ભાસે, પ્રગટ સ્વરૂપે ભાસે. પ્રગટતા અને પ્રત્યક્ષતાનો આરોપ આવે છે, અપરોક્ષ પણ એનામાં છે ને પ્રતિપક્ષથી રહી છે. અવસ્થા તો પ્રગટ થાય છે અને દેહ થાય છે, એક સમયની અવસ્થામાં બંને પ્રતિપક્ષ છે. જ્યારે પોતાના સ્વરૂપમાં આત્મદ્રવ્યમાં આત્મસ્વભાવમાં ઉત્પાદ પણ નથી અને ધ્યેય પણ નથી, આદિ પણ નથી અને અંત પણ નથી, પ્રતિપક્ષ છે. સ્વપક્ષ વાળો છે, પર્યાય એમ તો સ્વપક્ષ વાળો છે, આને કોઈ સામે પક્ષ નથી. પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનની પર્યાયમાં થાય છે. વસ્તુમાં પ્રત્યક્ષ પરોક્ષ પણ લાગુ પડતો નથી. પ્રગટ અને અપ્રગટ ગુણો જ્ઞાન અવસ્થાને લાગુ પડે છે. વસ્તુને અપ્રગટ અપ્રગટ લાગુ સમજાય કે સ્વભાવ નિશ્ચય કરે ત્યારે શીખડાવે પણ એમ સમજાતા નથી. પોતાનો સ્થાયી શાશ્વત સ્વભાવ જયારે જોવે છે ત્યારે એને દ્રવ્ય સ્વરૂપ આવું શાશ્વત સ્થાયી છે. દ્રવ્યમાં ઘણું પડ્યું છે અને અનંતું પડ્યું છે, જરા પણ ખામી નથી, બધું પડ્યું છે. ક્યાંય પણ એને આત્મદ્રવ્યને જોતા અપેક્ષા રહે. ચોથા ગુણ સ્થાને પ્રથમથી અથવા જ્યારથી સ્વરૂપ પ્રતિભાસે પોતાના સ્વરૂપમાં બધું ભીડું છે એમ લાગે છે, એટલે એની અપેક્ષા કોઈ પણ પ્રકારની મને અપેક્ષા ઊભી થાય એવો હું મારા સ્વરૂપ છું. મુક્ષુ દશામાં સ્વરૂપ પ્રતિભાસે ત્યારથી જેને અપેક્ષા બુદ્ધિ હોય ત્યારથી એને વૈરાગ્ય સ્વરૂપ, વૈરાગ્ય સ્વરૂપ આકાંક્ષા છે એમાં વૈરાગ્યનો અભાવ છે. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, કાંઈ જ જોઈએ એમાં વૈરાગ્યનો અભાવ. સ્વરૂપ પરિપૂર્ણ છે એમાં કાંઈ જોઈતું નથી. મારું સ્વરૂપ પરિપૂર્ણ હોવાથી મારે કાંઈ જોઈતું નથી, મારે જોઈએ તે બધું જ મારામાં છે. ત્યારથી અપેક્ષા બુદ્ધિ, આ અપેક્ષા બુદ્ધિ ગઈ પરથી નિરસ થયો તેમ નામ વિચાર. એને ઘણું પીડ્યું છે, બધું પીડ્યું છે. તેથી આત્મદ્રવ્ય પરથી જ્ઞાનીની દ્રષ્ટિ, દ્રષ્ટિ જ્યારથી પોતાના આત્મદ્રવ્ય ઉપર પડે ત્યારથી સાદી અનંત કાળ પર્યંત પછી જ્ઞાનીની દ્રષ્ટિ ત્યાંથી સ્થિર બને. જો પર્યાયમાં રોકાય, પર્યાયમાં સોંપી જાય દ્રષ્ટિનો, દ્રષ્ટિ જો પર્યાયમાં રોકાય, પર્યાયમાં અહંકાર થાય, દ્રષ્ટિનો ભાવ અહંકાર છે અથવા શ્રદ્ધાએ કરીને પર્યાયમાં પોતાનું સ્વરૂપ શ્રદ્ધવું તેમનો આવો એ વિચાર. એક સમયની પર્યાયની દ્રષ્ટિ પર્યાયનું એકત્વ દ્રષ્ટિથી વિખ્યાત છે અને પર્યાયનું એકત્વ છીચું ત્યાં મિથ્યાત્વ છે. એકત્વ અને મિથ્યાત્વને અવિનાભાવી છે. એકત્વ છે આચરણના આચરણના વિભાગમાં ચારિત્ર છે કે એકત્વનું આચરણ એક સમય પર્યાયમાં રાગમાં અને રાગના વિશે એક સમય પર્યાયમાં થાય ત્યારે પર્યાયમાં રાગ છે એમ અત્યાર કરીએ, પર્યાયના રાગમાં થાય એટલે રાગના વિષયમાં પણ થયા જ્ઞાન કરીએ એક સાથે. એવું જે પરાચરણ છે એ પરાચરણ અહીંયા સ્વરૂપમાં એકત્વ રૂપ આચરણ એને સ્વરૂપ આચરણ, સ્વસ્વરૂપમાં એકત્વ તે સ્વરૂપ આચરણ અને એક સમયની પર્યાયથી માંડીને રાગ અને પરમા એકત્વથી પરાચરણ અને તે મુખ્યાર્થ સાથે આવું જે આચરણ છે તે મુખ્યાર્થ સાથે પરાચરણ તે મુખ્યાર્થ છે. એકત્વ ભાવે પરાચરણ તે મુખ્યાર્થ છે અને એકત્વ ભાવે સ્વરૂપ આચરણ સ્વરૂપમાં એકત્વ તે સમય છે. પછી જે આ માનસિક પરાચરણ છે તેમાં એકત્વ નથી, જ્ઞાનીને રાગ ઉત્પન્ન છે, જ્ઞાની પર્યાયનો મહિમા કરે છે, અનેક દર્શનનો મહિમા જ્ઞાનીઓ રીતે છે, આચાર્યો કોઈ પરમેશ્વરની સેવા કરે છે એ તો ભક્તિમાનની ભક્તિ છે. સમ્યક દર્શનનો મહિમા કે મુનિ દશાનો મહિમા એ તો ભક્તિમાનની ભક્તિ છે.
ભક્તિ
છે ને ભક્તિમાનની ભક્તિ અમે કરીએ છીએ, ભક્તિમાન એ બધી ક્રિયા એવું કાળીનો મહિમા ભક્તિ કરે છે. છતાં એ પર્યાયમાં ચોટે ગમે તેટલો મહિમા કરે તો એને ખ્યાલ છે કે આમાં ખરેખર કાળીનો મહિમા કરે છે. એ પર્યાયનું મૂલ્ય પોતે સમજી લીધું છે અને ત્રિકાળીનું મૂલ્ય પણ પોતે સમજી લીધું છે. પછી એમાં એ ગ્રંથની અંદર ક્યારે ભૂલ થતી નથી. જો પર્યાયમાં રોકાય, પર્યાયમાં છોટી જાય, મુખ્યત્વમાં
જય પરમ કૃપાળુ શ્રી કાંતુ દેવ જય કાર્યમ્બા જય તારણો જય.